pleasure. Namo Arihanta, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajrayanam, Namo Lohe Sabhasamu. જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે એમાં આપણે ત્રીજો પર્યાય અધિકાર એની આપણે ચર્ચા કરીએ. જો આપણે દ્રવ્ય અધિકાર એમાં છ દ્રવ્ય એની સંખ્યા એની ક્યાં ક્યાં સત્તા છે બધું બહુ ડિટેલમાં આપણે જોઈએ. એના પછી આપણે ગુણ અધિકાર જોયું. ગુણ અધિકારમાં આપણે જીવના સામાન્ય ગુણ વિશેષ ગુણ એની પરિભાષાઓ એને જાણવાથી શું લાભ અને પછી છેલ્લે અનુજીવી પ્રતિજીવી ગુણ એમ કરીને આપણે એને ડિટેલમાં જોયું. હવે આપણે પર્યાય અધિકાર હમણાં ચાલુ છે. પર્યાય જે આપણે શરૂ કર્યું પર્યાયની પરિભાષા જોઈ. પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને અથવા પરિણામને પર્યાય કહે છે. પછી આપણે બે પ્રકારની પર્યાયો જોઈ, અર્થ પર્યાય અને વ્યંજન. બરાબર, બંને પ્રકારની પર્યાયોના બે બે ભેદ જોયા. કયા ભેદ છે? સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. બરાબર, સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. તો સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય વિભાવ વ્યંજન. એવી રીતના આપણે પર્યાય ને ટોટલ ચાર ભેદ છે. વ્યંજન પર્યાય કોને કહે છે? જોયું, વ્યંજન કહે છે કોઈ પણ દ્રવ્યના પ્રમેય અથવા ગુણના વિશેષ કાર્યને એટલે કે એના આકારને એની વ્યંજન પર્યાય કહેવાય. અને અર્થ પર્યાય કોને કહેવાય છે? કે કોઈ પણ દ્રવ્યના વ્યંજન પર્યાય એટલે કે આકારને છોડીને બાકી અનેક અન્ય ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. આ આપણે જોયું, આ આપણે અમે ત્રણ ચાર ક્લાસ પહેલા જોયું એટલે થોડું રિવિઝન. પછી આપણે બંનેના સ્વભાવ અને વિભાવ જોઈને અમુક એક્ઝામ્પલ જોયા હતા. યાદ છે? ઓકે, જીવની સ્વભાવ વ્યંજન પર્યાય ક્યાં હોય છે? એક્ઝામ્પલ મોક્ષમાં એટલે ક્યાં? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાનને કોની? અરિયન ભગવાનને સ્વભાવ વ્યંજન પર્યાય ન કહેવાય છે. કેમ કે એની શરીર એને છે. તો શરીર છે તો શરીરને આધારિત આત્માનો આકાર છે. પછી ઉદગલ દ્રવ્યની સ્વભાવ વ્યંજન પર્યાય ક્યાં હોય છે? ઉદગલ પરમાણુનો જે આકાર છે એ એની સ્વભાવ વ્યંજન પર્યાય. મનુષ્ય પર્યાયમાં જીવનો જે આકાર છે એને શું કહેવાય છે? એ કઈ પર્યાય છે? એની વિભાવ વ્યંજન પર્યાય. ઓકે, આ સામે મોઝાઇક જે દેખાય છે એનો રંગ એની કઈ પર્યાય છે? વિભાવ અર્થ પર્યાય. વિભાવ કેમ છે? કેમ કે સ્કંદ છે એટલે. અને અર્થ પર્યાય કેમ છે? કેમ કે આકાર કહેવાય રંગ ગુણની પર્યાય છે એટલે એનો જે અર્થ પર્યાય. આ બધું આપણે ડિટેલમાં જોયું. હવે લાસ્ટ ક્લાસમાં રાહુલભાઈએ ઉત્પાદ વ્યય ધ્રુવની પરિભાષાથી શરૂ કર્યું. એમણે ક્લાસમાં આત્માની મહિમા અને ઉત્પાદ વ્યય ધ્રુવ એના ઉપર થોડું ડિટેલમાં લીધું. કોણ હતું લાસ્ટ ક્લાસમાં? ઓકે, મેજોરિટી નોટા. ઓકે, ચાલો થોડું ફરીથી આપણે જોઈ રહ્યા. તો હવે આપણે નવું ટોપિક ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે પર્યાયના બે ભેદ અર્થ અને વ્યંજન અને એના પાછળ બે બે ભેદો સ્વભાવ અને વિભાવ એ રીતે આપણે જોયું. હવે જો આપણે આવ્યા છે ક્વેશ્ચન નંબર 236 ઉપર. ક્વેશ્ચન 236 પેજ 77. ક્વેશ્ચન 236 હિન્દીમાં થોડોક આગળ પાછળ હશે. ક્વેશ્ચન છે, ઉત્પાદ કોને કહે છે? આ ત્રણ જોડતા છે એ ત્રણની પહેલા પરિભાષા જોઈ લઈએ પછી એને સમજીએ. ક્વેશ્ચન 236 ઉત્પાદ કોને કહે છે? દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. 237 વ્યય કોને કહે છે? દ્રવ્યના પૂર્વ પર્યાય ના ત્યાગ ને ઉત્પા અવ્યય કહે છે. જો આપણે એક્ઝામ માં સપોઝ પૂછે ઉત્પાદ કોને કહે છે અને તમે લોકો પર્યાય ની ઉત્પત્તિ ને ઉત્પાદ કહે છે તો દેટ ઇઝ નોટ કમ્પ્લીટ. દેટ ઇઝ નોટ કમ્પ્લીટ. કેમ કે નવી પર્યાય જે ઉત્પન્ન થાય છે એને ઉત્પાદ કહે. વ્યય કોને કહે છે તો પર્યાય ના નાશ ને વ્યય કહે છે. તો ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ. પૂર્વ પર્યાય ના વ્યય ને એટલે પૂર્વ પર્યાય ના નાશ ને વ્યય કહે છે. અને લાસ્ટ વન દ્રવ્ય કોને કહે છે. દ્રવ્ય કોને કહે છે જ્યાં પરિભાષા કોમ્પ્લિકેટેડ છે પણ સાંભળો. પ્રત્યભી જ્ઞાન ના કારણભૂત દ્રવ્ય ની કોઈ એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે. ફરી પ્રત્યભી જ્ઞાન ના કારણભૂત દ્રવ્ય ની કોઈ એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે. આપણે પરિભાષાઓ જોઈએ. આપણે પહેલા આને થોડુંક સમજી લઈએ. જો લાસ્ટ ટાઈમ રાહુલભાઈએ એક એક્ઝામ્પલ બી સમજાવ્યું હતું કે જેવી રીતના વિશ્વમાં આપણે જે અન્ય ધર્મના લોકો છે એ ઈશ્વરને કરતા માને છે, બરાબર? ઈશ્વરને કરતા માને છે તો એમાં ગોડ ઇઝ ધ ક્રિએટર, ગોડ ઇઝ ધ ડિસ્ટ્રોયર, બરાબર? અને ગોડ જ આ વિશ્વને બચાવી રાખે છે, ટકાવી રાખે છે. હા, એવું ઓપરેટર એવું આપણે માને. હા, એવું આપણે માનીએ છીએ ને. એટલે એવું અન્ય ધર્મના લોકો માને છે. જેવી રીતે હિન્દુમાં બ્રહ્મા છે એમણે શું કર્યું છે કે વિશ્વનું સર્જન કર્યું છે. વિષ્ણુ શું કરે છે એને મેન્ટેન કરે છે, ચલાવે છે. અને શિવ શું કરે છે એનો નાશ કરે છે, એને ડિસ્ટ્રોય કરે છે. તો એવી રીતે આપણા જૈન ધર્મમાં એમાં પણ એક ગોડ છે. હા, એવું રાહુલભાઈ એક્સપ્લેન કર્યું હતું એટલે હું ફરીથી એને જ બતાવું છું કે છે જી ઓ ડી. જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડિસ્ટ્રોયર. અહીંયા એક કોઈ કરતા હોય એના ફોર્મમાં એક વર્ડ છે. એકચ્યુઅલી આઈ વુડ લાઈક ટુ ચેન્જ ઇટ અ લિટલ બિટ. જનરેટર નહીં પણ જનરેટ, ઓપરેટર નહીં પણ ઓપરેટ, અને ડિસ્ટ્રોયર નહીં પણ ડિસ્ટ્રોય. તો આપણા જૈન ધર્મમાં શું થાય છે કે પર્યાયનું જનરેશન થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે. કઈ પર્યાય ઉત્પન્ન થાય છે? જે લાસ્ટ પર્યાય એ કરીને ઉત્પન્ન થાય છે. તો ના, તો નવી પર્યાય ઉત્પન્ન થાય. ઓપરેટર ઓપરેટ ઓપરેટ એટલે શું કે દ્રવ્ય અનેક પર્યાયોમાં એમાં ધ્રુવ તરીકે રહે છે. આપણે થોડું ફરીથી જોયું. અને ડિસ્ટ્રોય ડિસ્ટ્રોય એટલે કઈ પર્યાય ડિસ્ટ્રોય થાય છે? જે પૂર્વની પર્યાય હતી એ ડિસ્ટ્રોય થાય છે. તો ભવિષ્યની પણ ડિસ્ટ્રોય થઈ શકે કે નહીં? ભવિષ્યની પર્યાય ભવિષ્યમાં ડિસ્ટ્રોય થશે, વર્તમાનમાં ડિસ્ટ્રોય ન થઈ શકે. અચ્છા, વર્તમાનની પર્યાય વર્તમાનમાં ડિસ્ટ્રોય થાય છે? જો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સમજો પહેલા મારો ક્વેશ્ચન શું છે. આપણે શું કહીએ છીએ કે કોઈ એક સમય છે, બરાબર? આપણે હમણાં જોયું ને કોઈ એક સમય છે. એક સમયમાં જેવી રીતના આની પહેલાનો સમય છે, એના પછીનો સમય છે, એના પછીનો સમય, એના પછીનો સમય, એમ સમજો. ધીસ ઇઝ ટાઈમ એક્સિસ, બરાબર? તો ટાઈમ એક્સિસમાં એટલે કે ટાઈમના પ્રવાહમાં કોઈ પણ દ્રવ્ય એમાં વહે છે, બરાબર? એમ સમજો કે આ દ્રવ્ય છે અને એમાં વહે છે અલગ અલગ ટાઈમમાં, કરેક્ટ? ઓકે, સો માય ક્વેશ્ચન ઇઝ કોઈ પણ એક સમય છે એના ત્રણ ભાગ તો થતા નથી. ઉત્પાદ વ્યય ધ્રુવ એટલે ઉત્પાદ અને વ્યય, બરાબર? એટલે કે ઉત્પન્ન થાય છે, ટકે છે અને નાશ પણ પામે છે, એવું તો થતું નથી, બરાબર? તો આપણે એમ કહીએ કે પર્યાય એક સમયની છે. પર્યાય કેટલા સમયની છે? એક સમયની છે. એક સમયની છે તો આ સમય આવ્યો તો અહીંયા પર્યાય ઉત્પન્ન થવી જોઈએ, આ પર્યાય ટકી અને પછી અહીંયા નાશ થઈ ગયો, બરાબર? પછી નેક્સ્ટ સમય આવે તો પાછી પર્યાય ઉત્પન્ન થાય, અહીંયા ટકે અને નાશ થાય,
પછી નેક્સ્ટ સમય આવે તો પાછી પર્યાય ઉત્પન્ન થાય, ટકે અને નાશ થાય. સો ઇઝ ધીસ કરેક્ટ ઓર ધીસ ઇઝ રોંગ? આ સાચી વસ્તુ છે કે ખોટું છે? તમે શું કહો છો? ઇટ્સ ટ્રુ. તમે શું કહો છો? આ બાજુ ખોટું છે. તમે શું કહો છો? સાચું છે. ઓકે ઓકે, હવે આઈ વિલ પ્રેઝન્ટ અનધર એંગલ બિફોર આઈ સે ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. કેમ કે સામે કોઈ બીજું રેફરન્સ તો હોવું જોઈએ ને, કમ્પેરિઝન ના છે. તો રાઈટ રોંગ કેવી રીતે નક્કી થાય? સો દિસ ઇઝ અનધર વે ઓફ પ્રેઝન્ટિંગ. બરાબર, આ દ્રવ્ય છે જે પર્યાયના ક્રમમાં વહે છે. આ ટાઈમ છે. સો વેન ધ દ્રવ્ય કમ્સ ઇન આ પર્યાય, તો જૂની પર્યાયનો અહીંયા નાશ થાય છે, નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. આ પર્યાયનો નાશ અહીંયા થાય છે, આ પર્યાયનો અહીંયા ઉત્પાદ થાય છે. આ પર્યાયનો નાશ અહીંયા થાય છે, આ પર્યાયનો ઉત્પાદ થાય છે. નાશ ઉત્પાદ, ખ્યાલ આવે છે? આમાં ને આમાં શું ફરક છે સમજાય છે? આમાં શું થાય છે કે જૂની આ કોઈ પણ એક સમયને તમે કન્સિડર કરો, આપણી આપણા વ્યૂ પોઈન્ટને, આઈ શુડ યુઝ અ ડિફરન્ટ ટાઈમ, સપોઝ આપણે વ્યૂ પોઈન્ટને તમે એક સમય પર ફોકસ કરો તો શું થાય છે, અને આમાં એક સમય પર ફોકસ કરો તો શું થાય છે? કરેક્ટ કરેક્ટ. હવે બે માંથી કયું સાચું છે? કેમ કે જો તમે એક કહેશો તો યુ લેવ ટુ ઓલસો ગીવ રીઝન કે વાય ધેટ વોઝ. યુ જસ્ટ કાન્ટ સે કે સેકન્ડ કે ફર્સ્ટ. ઓકે, પછી બીજું કોઈ એની અધર એક્સપ્લેનેશન ધન દિસ? પહેલામાં એ કીધું કે કોઈ પણ એક સમયમાં દ્રવ્ય આવે તેની પર્યાય ઉત્પન્ન થાય છે, એ પર્યાયનો નાશ થાય છે. પછી બીજો સમય થાય છે તો એ પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. ખ્યાલ આવે? અને આમાં શું છે કે જૂની પર્યાયનો નાશ થાય છે, નવી પર્યાય ઉત્પન્ન થાય છે. દરેક સમયે અલગ પર્યાય થાય, નવી પર્યાય થાય. બરાબર, તો દરેક સમય નવી થાય છે. તો આ નવી, આ સમય નવી થઈ, આ સમય નવી થઈ, આ સમય નવી થઈ. બરાબર, આમાં પણ દરેક સમય નવી થાય પણ આમાં જૂનીનો નાશ થાય. આમાં શું થાય છે? એ જ પર્યાયનો એ જ સમયમાં નાશ થઈ જાય. See, there is, okay, let me say one thing. Answer is only one of them. You cannot have both. So it is not a way of explaining. So that explanation is not correct. આમાં સેમ પર્યાયનો નાશ થઈ જાય, અને આમાં જૂની પર્યાયનો નાશ થયો, નવી પર્યાયનો ઉત્પાદ થયો. હવે વિચ વન ઇઝ ટ્રુ, વિચ વન ઇઝ નોટ ટ્રુ? સેકન્ડ વન ઇઝ ટ્રુ. હાઉ મેની ફેઝ સેકન્ડ ઇઝ ટ્રુ? રેઝ યોર હેન્ડ. ઓકે, હાઉ મેની ફેઝ ફર્સ્ટ ઇઝ ટ્રુ? અને વોટ અબાઉટ અધર? ઓકે, સી ધીસ ઇઝ કરેક્ટ. This is correct way of explaining. I will come to what you are saying also. સાચી પદ્ધતિ સમજાવવાની આ છે. કેમ? કેમ કે કોઈ પણ એક સમયમાં દ્રવ્ય જૂની પર્યાયનો નાશ થાય છે, નવી પર્યાય ઉત્પન્ન થાય છે, અને એ સમયમાં દ્રવ્ય તો પણ દ્રવ્ય તરીકે રહે છે. દ્રવ્યનો ટોટલ નાશ નથી થઈ જતો. બરાબર છે? જો આ રીતે આપણે સમજીએ તો પ્રોબ્લેમ શું આવે છે? કેમ કે દ્રવ્ય નો ઉત્પાદ થયો, દ્રવ્યની એટલે દ્રવ્યની પર્યાય નો ઉત્પાદ થયો, દ્રવ્યની પર્યાય નો નાશ થયો. પણ અહિયાંથી અહિયાં વહેતા દ્રવ્યમાં કોઈ પર્યાય જ ન રહી. ખ્યાલ આવે છે? દેટ ઇઝ વન પ્રોબ્લેમ. સેકન્ડ પ્રોબ્લેમ કે જો આવું થવું પડે, આવું થવું હોય તો પછી સમયના પણ ત્રણ ભેદ પાડવા પડે. કે એક ભેદમાં પર્યાય નો ઉત્પાદ થયો, પછી એ પર્યાય ટકી, અને પછી એક પર્યાય નો નાશ થયો. કેમ કે જે સમય ઉત્પાદતા એ સમય નો નાશ થવો પોસિબલ નથી ને. અધરવાઇઝ જો આને ઇન ઇન ડિવાઇઝેબલ કન્સિડર કરીએ સમય, લેટ્સ અઝ્યુમ કે એક સમયે ના ભેદ પડે છે, લેટ્સ અઝ્યુમ ધેટ, તો તમે આ એક્સપ્લેનેશન બરાબર સમજી શકો. પણ સમય તો કાળનો નાનામાં નાનો અંશ છે, તો એના ભેદ પડવા પોસિબલ જ નથી. તો પછી જે વસ્તુ ઉત્પન્ન થઈ એને એ જ ટાઈમે એ જ વસ્તુ નાશ કેવી રીતના પામે? યુ ગેટિંગ ધ પોઈન્ટ? એ એક્સપ્લેનેશન થી આ વસ્તુ રોંગ છે. આ વસ્તુમાં શું થાય છે કે કોઈ પર્યાય એક સમય ઉત્પન્ન થઈ. હવે ધીસ ઇઝ વેર યોર એક્સપ્લેનેશન કમ્સ ઇન. એક સમયમાં એક પર્યાય ઉત્પન્ન થઈ, પણ નવી પર્યાય ઉત્પન્ન થઈ એટ ધ સેમ ટાઈમ જૂની પર્યાયનો નાશ થયો. બરાબર? હવે વેન યુ મૂવ ટુ ધ નેક્સ્ટ સમય, પાછી નવી પર્યાય ઉત્પન્ન થઈ અને જૂની પર્યાયનો નાશ થયો, તો આમાં શું થાય છે કે પર્યાય એક સમય ટકે છે. કરેક્ટ? કોઈ પણ એક પર્યાય એક સમય ટકે છે. આમાં પ્રોબ્લેમ શું આવે છે કે એ પર્યાય ટકતી જ નથી, એ જ સમય નાશ પામે છે. એવું તો પોસિબલ જ નથી. હવે આમાં દેર ઇઝ અ વે ઓફ એક્સપ્લેનિંગ. વેન વી કમ ટુ ધીસ વન, વેન વી કમ ટુ ધીસ વન, દેર ઇઝ અ વે ઓફ એક્સપ્લેનિંગ કે કોઈ પણ એક સમયમાં જૂની પર્યાયનો નાશ થયો, નવી પર્યાયનો ઉત્પાદ થયો. અથવા આ દેટ ફોર સેક ઓફ એક્સપ્લેનિંગ વી કેન સે કે આ પર્યાય એક સમય ટકી, પર્યાય એક સમય ટકી, વેર ઇઝ ઇટ એક્ચ્યુઅલી ગેટિંગ ઉત્પાદ ઇન પ્રીવિયસ સમય અને નાશ ઇન ધ નેક્સ્ટ. ખ્યાલ આવે છે?
Or the other segment is ek samay ke ya ek paryay upar ne padte. So because as such the line time segment is the same, right?
Line time segment is same, but ama ek is a main ફિલોસોફિકલ આમાં ફ્લો છે કે પર્યાયને એને એ જ સમયમાં ઉત્પાદ થઈને એને એ જ સમયમાં એ પર્યાયનો નાશ થવો શક્ય નથી. નહીં તો સમયના ભેદ પાડવા પડે. ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ ફ્રોમ વન પ્લેસ ટુ ધી અધર, યુ નીડ ટુ સ્ટાર્ટ, યુ નીડ ટુ ટ્રાવેલ, એન્ડ ધેન યુ નીડ ટુ એન્ડ. સો યુ નીડ થ્રી મુવમેન્ટ, અને ફોર ધેટ યુ નીડ ટુ ડિવાઈડ વન સમય ઇન્ટુ થ્રી પાર્ટ. હા, પણ સી આ ઇટ ઇઝ એકચ્યુઅલી માય ડ્રોઈંગ ફ્લો, કેમ કે આઈ એમ ડ્રોઈંગ ઇટ ઇન ધ બિગિનિંગ અને આઈ એમ એન્ડિંગ ઇટ ઇન ધી એન્ડ, બટ ધેર ઇઝ નો બિગિનિંગ એન્ડ એન્ડ ટુ અ સમય. ઇટ્સ ઓનલી વન ક્વોન્ટમ. હા, આમ ઉપર જઈને જ આમ નીચે આવી જવું પડે એને. ખ્યાલ આવે? એટલે અહીંયા એન્ડ થઈ ને અહીંયા પૂરી. એટલે હા, પણ એવું જ છે, એવું જ છે. જયારે આમાં શું થાય છે, ઈ નહીં સમય ઉત્પન્ન થાય ને ઈને ઈ સમય નાશ પામી જાય, તો એને ટકવાનો ચાન્સ ક્યાં મળે? ખ્યાલ આવે છે? ના ના, એવું નથી. જો એક મિનિટ, તો ફરીથી લેટ્સ ગો બેક ટુ ધ બેઝિક્સ. આપણે શું કહીએ છીએ, કોઈ પણ દ્રવ્ય એના ત્રણ ભાગ છે, દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. બરાબર? એમાં દ્રવ્ય અને ગુણ કેવા અંશ છે કે ત્રિકાળી કોન્સ્ટન્ટ અંશ છે, અને પર્યાય કેવો છે? ચેન્જિંગ અંશ. એકચ્યુઅલી જોવા જઈએ તો દ્રવ્ય માં કઈ ત્રણ ભેદ છે? ત્રણ ભેદ છે. દ્રવ્ય તો એક અખંડ વસ્તુ છે. દેટ ઇઝ વોટ યુ આર સેઈંગ, કે કોઈ પણ પર્યાય માં નાશ કહેવાની જરૂરત જ શું છે? કેમ કે ઇટ ઇઝ જસ્ટ અ ફ્લો. દેટ ઇઝ કરેક્ટ. દેટ ઇઝ અ વે ઓફ લુકિંગ વેન યુ લુક એટ માઇક્રોસ્કોપિક એન્ડ બેઝિકલી વેન યુ લુક એટ અખંડ વસ્તુ. ઓવરઓલ અખંડ વસ્તુ જોઈએ તેમાં પર્યાયના ભેદ પાડવાની જરૂરત જ ક્યાં છે? કેમ કે આખું ને આખું દ્રવ્ય અનાધિકારથી અનંતકાળ સુધી બસ પ્રવાહમાં જયા કરે છે, બરાબર ને? પણ અહીંયા આપણું મૂળભૂત પ્રયોજન શું છે? આપણું મૂળ પ્રયોજન એ છે કે આપણે આ ત્રિકાળી વસ્તુને જોવી છે. જોવી છે એટલે કે એને મુખ્ય કરવી છે, એને ઇમ્પોર્ટન્સ આપવું છે. અને આ જે પર્યાયમાં જે ભેદો પડે છે અથવા જે પર્યાયમાં પ્રવાહ ચાલે છે એને ઇન અ વે ઇગ્નોર કરવો, એને થોડો વિચાર કરો. આના વસ્તુ બે કોન્ફરન્સ છે. જયારે આ જીવ છે, જેવી રીતના સોનાની રિંગ લો, તો સોનાની રિંગ પણ છે અને એનો આકાર પણ છે, કે બંને કોન્કરન્ટ છે કે નહીં? પણ એનો આકાર જે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડિફોર્મ થાય છે અથવા એનો શાઇન વહી જાય છે. પણ જયારે એને સોના તરીકે જોઈએ તેની વેલ્યુ તો 1880 છે, બરાબર? સિમિલરલી જયારે આપણે આપણી જાતને આત્મા તરીકે જોઈએ તો આપણી કિંમત 1880 છે જેટલી ભગવાનની છે. પણ એને જયારે આપણે મનુષ્ય તરીકે જોઈએ છે, સિરિયન્સ તરીકે જોઈએ છે, જયારે વેલો પાડીને જોઈએ છે, તો આપણી નજર એ ઓલી વસ્તુમાં અટકી જાય છે, રાઈટ? ટેકનિકલી આત્મામાં કઈ બે ભેદ નથી. આ એક ત્રિકાળી કમ્પોનન્ટ જુદો છે અને આ પર્યાયનો કમ્પોનન્ટ જુદો છે. એકચ્યુઅલી તો આત્મા એક જ દ્રવ્ય છે, એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. જેવી રીતના એ રિંગ એક જ વસ્તુ છે, એમાં કઈ બે ભેદ નથી કે આ સોનાનું કમ્પોનન્ટ છે ને આ શેપ છે. પણ આ તો જોવાની નજર બે પ્રકારની છે, કરેક્ટ? અગ્રી? સિમિલરલી આત્માને જોવાની નજર બે પ્રકારની છે. એને નય કહેવાય છે. એકને કહેવાય નિશ્ચય નય. જયારે આપણે આ ત્રિકાળી વસ્તુને જોઈએ છીએ તો એને કહેવાય નિશ્ચય નય, અને જયારે આપણે વર્તમાન પર્યાયને જોઈએ છીએ તો એને કહેવાય છે વ્યવહાર, અથવા આને કહેવાય છે દ્રવ્યાર્થિક નય, અને આને કહેવાય છે પર્યાયાર્થિક. ખ્યાલ આવે છે? ઓકે, તો હવે આપણે આના બેઝિસ પર ઉત્પાદ વ્યય રૂપ સમજીએ છીએ. જેવી રીતના કોઈ પણ એક સમયમાં આ પર્યાયનો જે ક્રમ ચાલે છે, તો એમ તો અનાધિકારથી એ પર્યાયનો ક્રમ ચાલ્યા જ કરે છે, બરાબર? વર્તમાન પર્યાયમાં પૂર્વ પર્યાયનો નાશ થાય છે અને એ જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો જે નવી પર્યાય ઉત્પન્ન થઈ એને ઉત્પાદ કહેવાય, જૂની પર્યાય નાશ થઈ એને વ્યય કહેવાય. અને એ ઉત્પાદન વ્યયની વચ્ચે જે દ્રવ્ય એમાં સળંગ વહેતું રહે છે એને દ્રવ્ય કહેવાય છે. આપણને સિમ્પલ વર્ડમાં તો એકદમ સમજાય ને, સાવ બેઝિક વસ્તુ છે ને. આપણે આમાં કઈ કોમ્પ્લેક્સિટી નથી, સાવ બેઝિક છે. પણ આ બેઝિક વસ્તુમાં જ મેન ધર્મ રહેલો છે. ઇમેજિન કરો કે બીજા જે અમુક રિલિજન છે, દે બિલીવ ઓનલી ઉત્પાદન વ્યય, દે ડોન્ટ બિલીવ ઇન ધ્રુવ, કે ધ્રુવ જેવી કોઈ સળંગ વસ્તુ છે જ નહીં. થોડુંક આને ઇમેજિન કરો કે હવે સપોઝ આ કોન્સેપ્ટ ને માનીએ તો પ્રોબ્લેમ શું આવે છે? કે હા, કોન્સેપ્ટ કે ધ્રુવ છે જ નહીં, સપોઝ એને માનીએ તો પ્રોબ્લેમ શું આવે છે? I don't know if I said it here, but I think I said it in other પાઠશાળા. હમણાં હું હોંગકોંગ ગયો હતો અને હોંગકોંગમાં તમે ક્યારેક કોઈ જાઓ ને તો એરપોર્ટથી ઉતરો અને ઇફ યુ હેવ 5-6 hours તો તમે બહાર ફરવા જઈ શકો. તો હું પણ બહાર ફરવા ગયો અને દેર ઇઝ ધીસ રોપવે. એ રોપવે લઈને તમે ત્યાં એક ઉપર એક પર્વત ઉપર ક્યાંક અમુક ગામ છે, ત્યાં મોટી બુદ્ધાની પ્રતિમા છે અને તમે ત્યાં જઈ શકો ફરવા. તો ત્યાં એ લોકોની મોનેસ્ટરી છે ને બધું છે. તો આપણે ઓલું ધાર્મિક ઇન્ટરેસ્ટ હોય ને એટલે એ લોકોએ શું લખ્યું છે, શું એ લોકોના મેસેજીસ છે, બધું હું વાંચતો હતો. તેમાંથી મેં એક વસ્તુનો ફોટો પાડ્યો. સી, આ ત્યાં એક વિઝડમ પાથ કરીને છે. તમે આગળ આગળ જશો ને માઉન્ટેનમાં તો એક વિઝડમ પાથ કરીને છે. ત્યાં વિઝડમ પાથમાં એ લોકોને એક મેસેજ લખ્યો છે કે બુદ્ધિસ્ટ ધર્મવાળા શું માને છે. આ મેં એનો ફોટો પાડ્યો. તો એમાં તમે વાંચો ને તો એમાં અમુક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લખી છે. જો હું એકાદ સેન્ટન્સ તમને વાંચું છું, બાકી ડિટેલમાં તમે વાંચજો. એ લોકો શૂન્યતામાં માને છે. જો ધ ડોક્ટ્રિન ઓફ એમ્પટીનેસ ઓલ્સો સ્પેલ્સ આઉટ ધ રિલેટિવિટી ઓફ ઓલ વ્યૂઝ. રિલેટિવિટી ઓફ ઓલ વ્યૂઝ એટલે કે જે દરેક વસ્તુઓ છે એની રિલેટિવિટી. When one acquires the wisdom of emptiness, one will realize that all physical and mental events are in constant process of change. All physical and mental events, એટલે વિચારો અને વસ્તુઓ are in constant process of change. આપણે પણ માનીએ છીએ કે નહીં? આપણે પણ માનીએ છીએ. ઓકે, આગળ. And accordingly, everything can be changed by modifying conditions. સમજાય છે? સંયોગો બદલવાથી તમે એ વસ્તુઓના જે ચેન્જીસ છે એને બદલી શકો છો. આપણે માનીએ છીએ? આપણે એવું નથી માનતા. ઓકે, આગળ સાંભળો, પછી આપણે એને ઇવેલ્યુએટ કરીએ છીએ. સો અન્ડરસ્ટેન્ડિંગ ધ રિલેટિવિટી ઓફ ઓલ સ્ટેન્ડ પોઈન્ટ વિલ ઓલ્સો પ્રિવેન્ટ વન ફ્રોમ બિકમિંગ ઇરેશનલી અટેચ ટુ થિંગ્સ. કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુઓની આ પરિણમનશીલ સ્વભાવને જાણીએ તો આપણે એને ઇરેશનલી એમાં જોડાઈ જવાથી બચી શકીએ છીએ. આપણે પણ માનીએ છીએ? આપણે પણ માનીએ છીએ. ઓકે, આગળ. સો ઇન ધીસ વે વન વિલ કમ ટુ બી ફ્રી ફ્રોમ ઓલ મેન્ટલ ઓબસ્ટ્રક્શન્સ એન્ડ અટેન પરફેક્ટ હાર્મોનિયમ બ્લિસ. બહુ જનરલ છે આ તો. એટ ધ સેમ ટાઈમ with the understanding that all are dependently arisen. At the same time, the understanding that all are dependently arisen. એટલે કે બધી પર્યાયો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે અને ઉત્પન્ન થાય છે. One will treasure and make good use of conditions that are available, realizing the ideal benefit of oneself and others. એટલે કે આપણી પાસે જે કન્ડિશન અવેલેબલ છે એનો ઉપયોગ કરીને તમે પદાર્થોને પરિણમન કરાવી શકો છો. હવે આમાં બીજે પણ ક્યાંક લખ્યું છે પણ હવે મને યાદ નથી, એને ગોતવું પડશે. પણ એમાં તમે ગોતો ને તો એમાં એમ પણ લખ્યું છે કે આ બધી કન્ડિશન જે કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે, ઇટ મીન્સ કે એવરી કન્ડિશન કેન બી ક્રિએટેડ ફ્રોમ ધ એના સંયોગોથી અવેલેબલ રિસોર્સિસ. દેટ મીન્સ ઓલ ઓફ ધીઝ કન્ડિશન્સ આર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ ઇટરનલ. સો સમરી, આપણે અહીંયા શું સમજીએ છીએ કે દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એવી સિસ્ટમ છે. એટલે કે પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાયનો નાશ થાય છે, પણ એટ ધ સેમ ટાઈમ આ પર્યાયાતિક અંશ છે, એક અંશ એવો છે જે બદલાય છે, અને દ્રવ્યનો એક અંશ એવો છે જે બદલાતો નથી પણ ત્રણેય કાળ એક જ એવો રહે છે જેને ધ્રુવ કહેવાય છે. બરાબર છે? અને અહીંયા મેં તમને એક બીજું એક્ઝામ્પલ આપ્યું વિચ છે કે દ્રવ્યમાં કોઈ ધ્રુવ અંશ છે જ નહીં, બધી વસ્તુઓ બદલાય છે.
બટ
દેર ઇઝ વન ફિલોસોફી વિચ સેઝ કે દેર ઇઝ નથિંગ કોન્સ્ટન્ટ ઇન દ્રવ્ય, એવરીથિંગ ઇઝ ડિપેન્ડન્ટલી અરાઇઝન. અને દેર ઇઝ વન ફિલોસોફી વિચ સેઝ દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ હોય છે. આપણે શું થાય છે, ઓકે આપણે પાઠશાળામાં આવીએ, આપણે પરિભાષાઓ સાંભળીએ અને આપણે એને માની લઈએ, બરાબર છે? પણ એના પર જે લોજિકલ વિચારસરણી થવી જોઈએ અને એ ફિલોસોફી સાચી છે અને આ બરાબર નથી એ જે નિર્ણય કરવો જોઈએ એ આપણે થતો નથી. ખ્યાલ આવે છે? હવે આ બે વસ્તુ મેં મૂકી તમારી સામે, હવે તમે તમારી જાતે વિચાર કરો તમને શું જ યોગ્ય લાગે.
As per whatever Buddhism, it might be that there are two separate substances as per their definition. Therefore, they think wood is destroyed. And ash is created. That is their way of looking at things. That is why they will find it attractive.
Correct.
Now in our case, it is not. It's the same substance that contains dravya.
So we are also saying that lakadu destroy karu, ash utpan thai. That we are not denying.
Right.
But we are saying at the back of that there is a parmanu substance which is staying constant. Nahi to aam astu jaye ke vastu destroy thai gayi ane navi vastu utpan thai. Ek vastu no nash thai gayo, navi vastu utpan thai. So vishwa ma padartho vajrat thaya karega ke ek amuk destroy thai jaye ke amuk utpan thai. હા, અને કોઈ વસ્તુ ત્રિકાળ રહેશે જ નહીં. અથવા સપોઝ મેં હમણાં કઈ પાપ કરી નાખ્યા અને એનું ફળ હવે કોઈ બીજો જ ભોગવો છે, કેમ કે આઈ એમ નોટ ડેર. એના પછી તો આવા તો ઘણા બધા તમે વિચાર કરી શકો. આવો
આપણે
અને આપણે શું કહીએ છીએ કે દરેક પદાર્થ પોત પોતાની યોગ્યતાથી પરિણમે. હવે તમે વિચાર કરો કે એ પ્રિન્સિપલ આપણે કહી દઈએ છીએ, પણ ડુ વી એક્ચ્યુઅલી બિલીવ ધેટ? વેર એઝ બિલીવિંગ ધીસ ઇઝ મોર ઇઝીઅર કે ભાઈ મારા હાથમાં છે, હું આઈ વોન્ટ ટુ ડિસાઇડ, આઈ વિલ વોન્ટ ટુ બર્ન, આઈ વિલ બર્ન, રાઈટ? બટ વેન યુ ગો આ સુપરફિશિયલ સાંભળીને અન્ડરસ્ટેન્ડિંગ સી થોડું વધારે ડીપર અને દરેક પદાર્થની સ્વતંત્રતાના લેવલ સુધી આપણે પહોંચીએ, ત્યારે આપણને જૈનિઝમનો રિયલ એનો એનો શું મિનિંગ છે, એનો શું ભાવ છે આપણને સમજાય. ખ્યાલ આવે? તો આ ઉત્પાદ એ ધ્રુવ સમજવાનો ફાયદો શું છે? કે ખાલી ઉપર ઉપર પરિભાષા સમજીને એટલું નહીં કે હા આ નાશ થયો, આ ઉત્પન્ન થયો, પણ એના ડીપમાં જઈને કે જો દરેક પદાર્થમાં એક ધ્રુવતા છે તો દેટ મીન્સ દરેક પદાર્થ કોન્સ્ટન્ટ રહે છે કે નહીં? અને કોન્સ્ટન્ટ રહે છે તો એવો મારામાં પણ એવી કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ કે હું પણ કોન્સ્ટન્ટ રહું. તો હવે જો પરિણમન દેખાય છે કે ઇફ આઈ હેવ કમ ફ્રોમ ધી ગોડ અને હું અત્યારના મનુષ્યમાં છું, ઇફ આઈ વિલ ગો નેક્સ્ટ ઇન સમ અધર પર્યાય, તો આ તો ઉપર ઉપરના ચેન્જીસ દેખાય છે, પણ મારો રિયલ નેચર શું છે? એટલે એને સમજવા માટે હવે જીવ પ્રયત્ન કરે. તો એને સમજવા માટે પ્રયત્ન કરે તો હવે પછી ભગવાન તરફ જુએ કે હા આ જો આ તો કઈક અશુદ્ધ સ્વરૂપ છે તો આવો મારો નેચર હોવો જોઈએ. આ ઉત્પાદિત ગૃહ સમજવાનું રિયલ પ્રયોજન શું છે? કે આપણને ત્યાં સુધી પહોંચાડે અને પછી આપણને એના સ્વરૂપનો વિચાર કરવા પર પેલું એમ્પોર્ટ કરે. ખ્યાલ આવે છે? ઓકે. દરેક પદાર્થ અનાદિ અનંત કાળ સુધી રહેશે કે? સો દેટ ઇઝ ધ્રુવ. ટાઈમ ફેક્ટર આવે છે ને પર્યાય. આજે પર્યાય ચેન્જ થયા કરે છે તો એમાં સમય એટલે એનું નિમિત્ત છે, કાળ એનો નિમિત્ત છે. અને દ્રવ્ય અને ગુણ કમ્પોનન્ટ જે છે હંમેશા કોન્સ્ટન્ટ રહે છે, એ ધ્રુવ છે. અનધર વર્ડ ફોર ત્રિકાળી વસ્તુ. બોલો, કઈ કહો છો? ચાલો આગળ વાંચીએ. પેજ 77. I want to touch upon again the definition of dhruv. અહીંયા થોડું કોમ્પ્લિકેટેડ લખ્યું છે એટલે એને શું કે છે આપણે સમજી લઈએ. ક્વેશ્ચન 238, પેજ 77. જો દ્રવ્ય કોને કહે છે તેમાં આન્સર આપ્યો, પ્રત્યભી જ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાને, અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે.
जो पहले आने समझे कि आज है द्रव्य, व्हेन वी टॉक अबाउट द्रव्य है या त्रिकाणी फुल सब्सटेंस है इंक्लूडिंग द्रव्य को करिए, तो आज द्रव्य नु आज फुल सब्सटेंस है ए नु आ पण एक अंश छे अने आ पण एक अंश छे, ख्याल आवे? एक अंश एनो त्रणे काळ रेवा वाळो અને એક અંશ એની બદલતો. અગેન ટુ જનરેટ વાઇઝ પોઈન્ટ, એમાં બે અંશ છે એટલે કઈ એક એક પ્લાસ્ટિક બેગમાં કઈ બે સબસ્ટન્સ મૂક્યા છે એવું નથી, પણ આ બે રીતે જોવાની પદ્ધતિ છે એક જ પદાર્થ, બરાબર? તો એક રીતે જોવાની પદ્ધતિ એમ છે કે કોઈ પણ એક એનો અંશ ત્રણે કાળ એટલે એક એક પદાર્થ એવો ને એવો રહે, અને એક રીતે જોવાની પદ્ધતિ છે કે બદલાયા કરે, બરાબર? તો આપણું જ્ઞાન જેવી રીતના કામ કરે છે તો કેવી રીતના કામ કરે છે કે જ્ઞાન પણ બે અંશને જાણે છે, એક અંશને એમ જાણે છે કે હા આ બદલાતો અંશ, અને એક અંશને એમ જાણે છે કે આ ત્રણે કાળ રહેવા વાળો. હવે સમજો કે આપણે કોઈ દૂરના કાકા મામાના કોઈના ઘરે ગયા, તો વર્ષોના વર્ષો પછી ગયા, સમજો 5-10 વર્ષ પછી ગયા. હવે આપણો કોઈ કઝિન બ્રધર છે, તો જયારે પહેલા ગયા હતા ત્યારે બહુ નાનો હતો, અને હમણાં ગયા તો હી હેઝ ગ્રોન અપ 5-10 વર્ષ પછી, એટલે મોટો થઈ ગયો. તો હાઉ ટુ વી રેકોગ્નાઇઝ ધેટ પર્સન? ત્યારે આ તો એજ છે, જયારે લાસ્ટ ટાઈમ આપણે ગયા હતા તો ત્યારે આપણે એને જોયો હતો, એને જોયો હતો પણ જયારે આવડો નાનો હતો, પછી એના ફેશિયલ સ્ટ્રક્ચર ને બધું આપણે યાદ, આપણા મેમરીમાં શું છે કે હા આ પર્ટિક્યુલર પર્સન આવો છે, આવો દેખાય છે, એક્સેટ્રા. હવે જયારે આપણે નેક્સ્ટ ટાઈમ ગયા તો આપણે એને ફરીથી એને જોયું અને આપણા મેમરી સાથે કમ્પેર કરીએ છીએ કે હા અરે આ તો એવો દેખાતો હતો, અરે તું તો કેટલો મોટો થઈ ગયો, આપણે કોમન ડાયલોગ હોય છે, આપણે 5-10 વર્ષમાં કોઈ મોટું થાય જ નહીં, પણ આપણે તો એ બોલવાનો વ્યવહાર કે ભાઈ તું તો કેટલો મોટો થયો, પણ એ મોટો થઈ ગયો કહેવાનું આપણું રેફરન્સ પોઈન્ટ શું છે કે આપણા જ્ઞાનમાં આપણે લાસ્ટ ટાઈમ જે હતું એની સાથે કમ્પેર કર્યું અને એમ નક્કી કર્યું કે હા આ પર્સન એ જ પર્સન છે પણ હવે મોટો છે, ખ્યાલ આવે છે? અહીંયા એ જ રેફરન્સ લીધું છે. આ પ્રત્યભી જ્ઞાન કોને કહેવાય ખ્યાલ છે? પ્રત્યભી જ્ઞાન એટલે કે આપણી સ્મૃતિ, સ્મૃતિ એટલે યાદ શક્તિ, મેમરીમાં જે સ્ટોર થયેલું છે કી અને વર્તમાન જે જાણીએ છે કી, એ બેવને કમ્પેર કરીએ અને નક્કી થાય કે આ ઈ જ છે, એને પ્રત્યભી જ્ઞાન કહેવાય છે, બરાબર? જો નીચે ફૂટનોટમાં લખ્યું છે, સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં એકરૂપ જ્ઞાન, સ્મૃતિ એટલે જે પહેલા યાદ હતું એ, અને પ્રત્યક્ષ એટલે વર્તમાન જે જણાય છે એ, એના વિષયભૂત પદાર્થોમાં એકરૂપ જ્ઞાન, એકરૂપ એટલે કે આ ઈ જ છે એવો નિર્ણય, એને પ્રત્યભી જ્ઞાન કહેવાય, બરાબર? ઓકે. કેમ કે આ તે જ મનુષ્ય છે જેને કાલે જોયો હતો, એવા જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન કહેવાય. સપોઝ આપણે ખાલી પર્યાય અંશને જ જાણતા હોઈએ અને ધ્રુવ અંશને જાણતા જ ન હોઈએ, તો આ સમીરભાઈ જેવો નક્કી કેવી રીતના થાય? કેમ કે લાસ્ટ તો મારી પાસે કઈ નોલેજ જ નથી, ખાલી પર્યાય અંશ છે, તે તો ડિસ્ટ્રોય થઈ ગયું, ખ્યાલ આવે? તો આ ધ્રુવ અંશ જે છે એ પ્રત્યભી જ્ઞાનનું કારણભૂત છે. ફરી જેવી રીતના આપણે મનુષ્ય પર્યાયમાં અનસેડ રૂલ શું છે કે જેવો હું દેખાઉં છું હું એવો જ રહું છું, દેટ ઇઝ અનસેડ રૂલ, રાઈટ? હું મલાઈ જેવો દેખાવો નથી લાગતો, એટલે આઈ ડોન્ટ ચેન્જ માય ફેસ એવરી ડે, રાઈટ? દેટ ઇઝ અનસેડ રૂલ. તો જેવી રીતના સંજીવભાઈ છે એને મેં ગઈકાલે જોયા હતા અને આ જે દેખાય છે આજે, અરે આ તો એ જ દેખાય છે એટલે આ સંજીવભાઈ છે, એવો આપણે નિર્ણય કરીએ છીએ, એવો આપણે નિર્ણય કર્યો ને? તો એ નિર્ણય કરવા માટે એની પાછળ બેકગ્રાઉન્ડમાં એક એવો પણ રૂલ છે કે નહીં કે આ ઘરે સંજીવભાઈ બદલાય છે, દરેક સમય બદલાય છે, તો એની પાછળ રહેવા વાળો કે આખી મનુષ્ય પર્યાયમાં હવે સંજીવભાઈ બસ આવા જ દેખાશે, એવો અનસેડ રૂલ છે કે નહીં? તો એ અનસેડ રૂલને ધ્રુવતા કહેવાય છે, બરાબર? આ તો એક મનુષ્ય પર્યાય સુધીની વાત છે, પણ હવે એને તમે ત્રણેય કાળની વસ્તુ પર લગાવી દો, ત્રણેય કાળની વસ્તુ પર લગાવી દો, તો આ એ જ પર્સન છે જે પહેલા આમ હતો, તો એને પ્રત્યભી જ્ઞાન કહેવાય છે. હવે જો ડેફિનેશન પર આવીએ, 238 નો આન્સર, પ્રત્યભી જ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે. એટલે આ બધું ડેફિનેશન ભૂલી જાઓ. દ્રવ્ય કોને કહે છે? દ્રવ્યની એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે. વેરી સિમ્પલ, આટલું સમજાય છે ને? દ્રવ્યની એક અવસ્થાની નિત્યતાને દ્રવ્ય કહે છે. હવે આ નિત્યતા કેમાં કારણભૂત છે? તો પ્રત્યભી જ્ઞાનમાં કારણભૂત છે. એટલે ડેફિનેશનમાં જ એક્ઝામ્પલ સાથે આપી દીધું છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હા ભાઈ, ઓકે, ચલો, ગુડ. તો ઉત્પાદ વેય થ્રુ બધાને ખ્યાલમાં આવી ગયો, સમજાય? બહુ સિમ્પલ છે ને આમ તો. કે સપોઝ આ બુક છે, એ બુકમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડિટિરિયોરેશન થવાનું છે. તો એ ડિટિરિયોરેશન શું છે? કે પર્યાય બદલાય છે, બરાબર? તો જે નવું કવર હતું એ કવર ધીરે 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 જૂનું થતું જાય છે. તો દરેક સમયે જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે, ડિટિરિયોરેટેડ પર્યાય ઉત્પન્ન થઈ, જે સારું પદાર્થ હતો એ પર્યાયનો નાશ થાય. પણ તો પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બુક રિમેઇન્સ બુક, એની જરૂર છે. હવે આ તો ખાલી બુકના ફોર્મમાં પરમાણુ છે એની જ આપણે વાત કરી, પણ એને થોડું હજી માઇક્રોસ્કોપિક જઈએ તો પરમાણુ રિમેઇન્સ પરમાણુ, વેધર ઇટ ટેક બુક ફોર્મ કે વેધર ઇટ ટેક બીજા કોઈ પણ ફોર્મ. ખ્યાલ આવે છે ને? હા, તો આ એને ઉત્પાદ વ્યય અને ધ્રુવનો સિદ્ધાંત છે. જો આગળ હવે અમુક એક્ઝામ્પલ છે જેમાં આપણે એને સિદ્ધાંતને લગાડવાનું છે. જો 239 આપણે જોઈ લીધું, ફરીથી વાંચી લઈએ. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એક સમયમાં જોઈએ કે જુદા જુદા સમયમાં? તો ત્રણે એક જ સમયમાં હોય છે. જેવી રીતે આપણે આમાં જોયું કે જ્યારે ઉત્પાદ અને ધ્રુવ એક જ સમયમાં હોય, 240, વર્તમાન અજ્ઞાન ચડીને સાચું જ્ઞાન થતા કેટલો ટાઈમ લાગે? કેમ એક સમય લાગે? નો ટાઈમ એટલે કેટલો ટાઈમ? પણ નો ટાઈમ તો આપણે 5 મિનિટે પણ એમ કહીએ, અરે નો ટાઈમ. એક સમય પણ નથી લાગતો. જો ફોર એક્ઝામ્પલ, આપણે રૂમમાં એન્ટર થયા પાઠશાળા પહેલા અને ખૂબ અંધારું હતું, બરાબર? અને આપણે લાઇટ ચાલુ કરી અને પ્રકાશ થયો, તો લાઇટ અંધારું જતા અને પ્રકાશ થતા કેટલો ટાઈમ લાગે છે? સેમ ટાઈમે થાય છે કે એક સમયે લાગે છે કે અંધારું ગયું, વચમાં વેક્યુમ છે અને હવે પ્રકાશ થયો? સેમ ટાઈમે થાય છે કે? સિમિલરલી સપોઝ આજે આપણે અહીંયાથી હવે સ્વામી વાત્સલ્યમાં જશું, બરાબર? તો સ્વામી વાત્સલ્યનું મેનુ શું છે આપણને ખબર નથી, ખબર નહીં આપણને, નથી ખબર ને એ બાબતનું અજ્ઞાન છે કે નહીં. હવે સપોઝ મલયભાઈ ને સમીરભાઈ આપણને મેન્યુ કે, એ બાબતનું અજ્ઞાન ગયું અને એનું નોલેજ આપણને કર્યું, કેટલો ટાઈમ થયો? એ જ સમયે થાય. હા, હા, એ સમયે જ કહેવાય, એ વસ્તુ જુદી છે, પણ એ જ સમયે થાય. સમજો કે મલયભાઈ કે આજે તો જમવામાં ઢોસા છે, હજી એમ કીધું ને આજે જમવામાં, ત્યાં સુધી પણ આપણું અજ્ઞાન છે, બરાબર? હજી આપણને એ ખબર નથી. અને જેમ કીધું ઢોસા છે એટલે ઓલું ટ્યુબલાઇટ ચમકી અને આપણને પ્રકાશ થયો. ખ્યાલ આવે છે કે? ઓકે, તો અજ્ઞાન જતા એટલે એ પર્યાયનો નાશ થયો અને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ એક જ સમયમાં. આગળ 241, પર્યાયો શા માંથી ઉત્પન્ન થાય છે? આ તો આપણે લાસ્ટ ટાઈમ પહેલા જોઈ લીધું હતું ને કે પર્યાય કોને કહેવાય છે? ગુણોના પરિણામે પર્યાય છે. એટલે પર્યાય કેમાંથી ઉત્પન્ન થાય છે? તો ગુણોમાંથી ઉત્પન્ન થાય. હવે ગુણ કોને કહેવાય છે? દ્રવ્યના ત્રણ સર્વભાવને સર્વ અવસ્થામાં રહે, એટલે કે દ્રવ્યની વિશેષતાને ગુણ કહેવાય છે. તો જો પર્યાય એ દ્રવ્યમાં, અરે ગુણમાંથી ઉત્પન્ન થાય છે, ગુણનો અંશ છે, એનો મતલબ ઓટોમેટિકલી દ્રવ્યનો પણ અંશ. ખ્યાલ આવે છે? એટલે દ્રવ્ય અને ગુણ માંથી પર્યાય ઉત્પન્ન થાય. 242 પર્યાય તો અનિત્ય છે, તો એ સત છે કે અસત? સત એટલે, સત એટલે કે એક્ઝિસ્ટ કરે છે કે નથી એક્ઝિસ્ટ કરતી? એક સમય માટે તો એક્ઝિસ્ટ કરે છે. તો સત દ્રવ્ય, સદગુણ, સત પર્યાય એમ સત નો વિસ્તાર છે. આ પ્રવચન સારની ગાથા છે, નીચે આપ્યું ને 107. તેથી પર્યાય પણ એક સમય પૂરતું સત છે. આગળ જો, દિસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આ ગુણ છે એ અંશી છે કે અંશ છે? ફરીથી આ ગુણો છે, એ ગુણો ત્રણેય કાળ રહેવા વાળા છે, બરાબર? ત્રણેય કાળ રહેવા વાળું છે, પણ તો પણ આ દ્રવ્યનો તો અંશ છે. આ દ્રવ્યમાં એક નિત્ય અંશ છે અને એક અનિત્ય અંશ છે, બરાબર? તો હવે તો ગુણ અંશ છે કે અંશી છે? અંશી એટલે કે ધ હોલ સબસ્ટન્સ, અને અંશ એટલે વન કમ્પોનન્ટ, રાઈટ? વેરી ગુડ. સી, જો આપણે એક ઓલું પણ જોઈ લઈએ. હજી પ્રવચન સારની એક બીજી ગાથા છે, મને નંબર અત્યારના યાદ નથી. તેમાં દ્રવ્યને ઓલું કપડા સાથે કમ્પેરિઝન કર્યું છે. આપણે આપણે બે ત્રણ ક્લાસ પહેલા જોયું છે ને એક્ઝામ્પલ. તો સપોઝ આ એના ગુણો છે અને આ એની પર્યાયો છે. એ પ્રવચન ચારમાં એને તિર્યક પ્રચય અને ઉર્ધ્વ પ્રચય એમ કરીને કમ્પેરિઝન કરે છે કે આ આત્મા આમ અસંખ્યાત પ્રદેશ ફેલાયેલો છે ને, તો એમાં ગુણો કેવી રીતના છે કે જાણે ફેલાયેલા છે. બધે જ દરેકે દરેક પ્રદેશ પર ગુણો ફેલાયેલા છે, અને દરેક ગુણોની ત્રણેય કાળની એક એક પર્યાય થાય છે. એટલે એમ કરીને સપોઝ આ એક એક પર્યાયને જોઈએ તો દરેક પર્યાયમાં અનંત ગુણો રહેલા છે, અને એક એક ગુણને જોઈએ તો એની અનાદિ અનંત અનેક અનંતો પર્યાય, બરાબર? ઓકે, હવે કોઈ પણ એક ગુણને જોઈએ. ગુણ એટલે શું છે? ગુણ એટલે આ પર્ટિક્યુલર લાઈન છે, બરાબર? તો એ આખા કપડાનું શું છે? ઇટ ઇઝ વન ફાઈબર ઓફ ધ હોલ ક્લોથ, એટલે આખા કપડાનો એક અંશ છે, એટલે કે દ્રવ્યનો અંશ છે. પણ હવે પર્યાયને જોઈએ તો દરેક સમયે એમાં પર્યાયો છે કે નહીં? એટલે કોઈ પણ પર્યાય માટે એ ગુણ અંશી છે. આ સમજાયું થોડું? પણ બાકી એમ રીતે જોઈએ તો એક દ્રવ્યમાં અનંત ગુણો છે, તો અનંત ગુણમાંથી એક ગુણ હોવાને કારણે અંશ, બરાબર? પણ એ ગુણમાં અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી જે પર્યાયનો પરિણામ થયા કરે છે, તો એ પર્યાયના એંગલથી જોઈએ તો એક એક પર્યાય અંશ છે અને આખો ગુણ એ અંશ છે, રાઈટ? એવી રીતે યુ વોઝ સેઇંગ સમથિંગ. વેરી ગુડ. આપણે એમ શું કહીએ છીએ કે જે રીતના ઓલું ક્વેશ્ચનમાં એક્ઝામમાં ક્વેશ્ચન હતો કે એક થેરીની અંદર ગુણો પોઈન્ટ ની જેમ ભરેલા છે, તો ના, એવી રીતના નથી. પણ કોઈ પણ પદાર્થમાં જે રીતના શુગરમાં સ્વીટનેસ કેવી રીતે ઓલ અક્રોસ છે, એવી જ રીતે એક ગુણ આખા પદાર્થમાં ઓલ અક્રોસ સ્પ્રેડ છે. પણ ધીસ ઇઝ જસ્ટ અ વે ઓફ ડિપિક્ટિંગ ઇન ફોર્મ ઓફ અ ક્લોક, એટલે ઇટ એક્ચ્યુઅલી નોટ 100% કરેક્ટ. ના, એવું નથી. પણ હવે જેવી રીતના એ ગુણને ડેપિક્ટ કરવો હોય તો એક લાઈન થી એને ખાલી ડેપિક્ટ કરે છે. ઇટ ઇઝ જસ્ટ વે ઓફ કો રિલેટિંગ. ચલો આગળ. 243 નો આન્સર, દ્રવ્યની એટલે દ્રવ્યની અપેક્ષાએ ગુણ એક અંશ છે, અને પર્યાયથી જુઓ તો પર્યાયનું એક્યુમ્યુલેશન છે એટલે અંશ. 244 પર્યાય કોનો અંશ છે? પર્યાય આખા ગુણ નો પણ અને દ્રવ્ય નો બે નો અંશ છે. તે ગુણ નો એક સમય પૂરતો અંશ છે, તેથી દ્રવ્ય નો પણ એક સમય પૂરતો અંશ છે. ઓકે, હવે આપણે એકચ્યુઅલી વી વોન્ટેડ ટુ કવર છે 240 ને, આપણે અમુક ક્વેશ્ચન બધી બાકી છે ટાઈમ નું, તો આપણે અહીંયા જઈને સ્ટોપ કરીએ છીએ. આ બાકીનું બધી આપણે નેક્સ્ટ ટાઈમ કવર કરીશું. પછી 250 થી થોડોક ટોપિક પાછો ચેન્જ થાય છે અને એક નવો ટોપિક આવે છે. હવે ધ રોડ મેપ ફ્રોમ હિયર. અત્યાર સુધી આપણે ખાલી પ્રિન્સિપલ જ ભણીએ છીએ કે પર્યાયમાં અર્થ પર્યાય વ્યંજન કરે બરાબર, એમાં સ્વભાવ વિભાવ, પછી ઉત્પાદ ધ્યેય ગૃહ, આ બધા પ્રિન્સિપલ છે. હવે એને એક એક દ્રવ્યમાં અપ્લાય કરશે કે ભાઈ પૂતગલમાં કેવી રીતના લાગુ પડે છે, જીવમાં કેવી રીતના લાગુ પડે છે. મેન તો જીવને પૂતગલની જ વાત કરે છે, એટલે એ હવે દેર આર મેની મેની ક્વેશ્ચન અને અહીંયાથી આઈ થિંક અપ ટુ 300 ક્વેશ્ચન સુધી છે. ત્યાં સુધી બધું અલગ અલગ કોરિલેટ, અલગ અલગ એક્ઝામ્પલથી એને કોરિલેટ કરે. ચલો જીનવાણી છે.
હે જીનવાણી વારજી તોરી છપો જીનરે, જો તેરી શરણાગરે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાશો, ઓ વાણી મસ્તક નમો સદા દે.
બોલો જીનવાણી માર્ગ નું શેર.